તારીખ 27/2/1990 સુવિધિના પાના નંબર 8 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 7 મૂળ કેસેટમાં હમિંગ છે.
પ્રયાસ એટલે પોતે માત્ર જાણનારો જ્ઞાયક છે, એમ જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરે. ત્યાંથી વાત લીધી છે કે અંતરવલોકનના અભ્યાસમાં મંથન વગેરે ચાલતા બુદ્ધિપૂર્વકના કેટલાક સમાધાન થઈ ચૂક્યા છે. એ ભૂમિકા સાફ થઈ છે, સ્પષ્ટ થઈ છે. આગળના અવલોકનમાં અને અહીંના અવલોકનમાં તફાવત એટલો છે કે અહીંયા જ્ઞાનમાં હું પણ રાગાદી ભાવમાં હું નહીં, આવો એક વિધિ નિષેધનો પ્રયોગ ચાલુ થાય છે. ત્યાં એ લોકો ત્યાં અનેક પ્રકારના પોતાના દોષ જોવાનું બન્યું, વિભાવરસ મંદ થવાનું બન્યું, જ્ઞાનમાં પણ અવલોકન વિશેષ થયું અને એટલો દર્શનનો મંદ થયો કે સ્વભાવ પ્રતિભાસવાની ભૂમિકા થાય. એ સ્વભાવ પ્રતિભાસવાની ભૂમિકા થાય ત્યારે સાથે સાથે આ એક પ્રકાર ચાલુ થાય છે. અહીંયા પહોંચતા કે વેદ જ્ઞાનના અભ્યાસમાં પોતે માત્ર જાણનારો જ્ઞાતા છે, પોતે માત્ર જાણનારો જ્ઞાતા છે, તેથી જ્ઞાયકપણે જ્ઞાતાપણે રહેવું એટલું જ મારું કાર્ય છે. એમ જ્ઞાતાપણે રહેવાનો પ્રયત્ન પ્રયાસ એને અહીંયા અભ્યાસ કહે છે. વારંવાર જ્ઞાતા ભાવે રહેવાનો પ્રયાસ એવું જોર કરવું, હજી રહી શકતો નથી પણ એ પ્રકારનો પ્રયત્ન કરવો છે કે ઈષ્ટ અનિષ્ટ પણ થવું ઘટતું નથી, કેમ કે પદાર્થ કોઈ ઈષ્ટ અનિષ્ટ નથી. તેથી હું જ્ઞાતા છું, જ્ઞાતા પણ રહું, જ્ઞાતા છું તેથી જ્ઞાતા પણ રહું. દેશના લબ્ધિ તો પ્રત્યક્ષ યોગમાં થાય છે, એ ભાવના થાય છે સત્પુરુષની, સત્સંગની ભાવના થાય છે, દર્શનનો વિશેષ મન થાય છે, આ આનુષંગિક પરિણામો છે. યોગ મળે, યોગ ન પણ મળે. એમાં એવું છે કે બુદ્ધિપૂર્વક એટલી વાત તો સમજમાં આવી છે કે આત્મા દેહાદી સ્વરૂપ નથી, રાગાદી સ્વરૂપ નથી, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. પોતે રાગાદી સ્વરૂપ પોતાને અનુભવે છે. તો અહીંયા હજી કૃત્રિમ પ્રયત્ન છે. પછી દેશના લબ્ધિ કોઈને પહેલા મળી હોય તો એનું કોઈ પોતાને ખબર નથી હોતી, નથી મળી હોતી તો એને પણ પોતાને ખબર નથી હોતી. એટલે ત્યાં તો એક પરિણામ એ પ્રકારના લીધા કે મળી હોય કે ન મળી હોય, સત્સંગની ભાવનાથી ઉગી જાય છે, આપણ રહે છે. એવું નથી કે મુમુક્ષુ દશાનો જ એ વિષય છે, પછી આગળનો એ વિષય નથી, એવું કાંઈ નથી. એ તો જ્ઞાનીને પણ સત્સંગની ભાવના વિશેષ રહે છે, પણ એ પ્રકારમાં જીવ અવશ્ય આવે છે, ન આવે એવું બનતું નથી. કેમ કે પરિણામ બહાર જાય છે, તો બહાર જાય છે રુચિને અનુકૂળ નિમિત્તને ગ્રહણ કરશે અથવા શોધશે. કોઈ પણ જીવના પરિણામ પોતાની રુચિને અનુકૂળ સંગને શોધે છે અથવા ગ્રહણ કરે છે. આ તો બહુ સ્વાભાવિક છે. તો જેને પોતાનું આત્મહિત કરવું છે એને આત્મહિતની રુચિના નિમિત્તો છે એની શોધ ચાલશે અથવા એ હશે તો એને પ્રાપ્ત કરશે, એના સંગમાં રહેશે. આ બહુ સ્વાભાવિક છે. એટલા માટે એ વાત વચ્ચે સ્પષ્ટ કરી લીધી કે એથી બીજા પ્રકારના પરિણામ હોવા સંભવિત નથી એમ છે. હવે વિજ્ઞાનનો પ્રયાસ કરે છે, એમાં કોઈ જીવ દેશના લબ્ધિમાં આવી ગયેલો પણ હોય છે, કોઈ જીવ દેશના લબ્ધિમાં ન આવેલો હોય પણ એને કોઈ એવો યોગ બેસી જશે, દેશના લબ્ધિમાં આવી જશે. પણ એ કુદરત આધીન છે, કાં તો પહેલા કુદરતી બની ગયું છે કાં કુદરતી પછી બનશે. અને અહીંયા તો હજી બુદ્ધિપૂર્વક પ્રયત્ન ચાલે છે, અને એમ અભ્યાસ કરે ત્યારે એનો બીજો અર્થ શું છે, એટલે કે કરીને વાત લીધી છે કે ઉદયમાં જ્યારે જ્યારે હર્ષશોક ભાવોના તીવ્ર રસ પ્રસંગે પોતાને તપાસે શું થાય છે. જ્ઞાયકપણે રહેવાનો અભ્યાસ કરે ત્યારે જ્ઞાયકપણે તો રહેતો નથી, ત્યારે પ્રથમ કક્ષાના ભેદ જ્ઞાનમાં શું શરૂઆત થાય છે કે સામાન્ય ઉદય પ્રસંગોની અંદર એને જ્ઞાન અને રાગની ભિન્નતા વચ્ચે કોઈ સૂક્ષ્મપણે કાર્ય નથી થતું, તો હર્ષ અને શોકના પરિણામમાં રસ તીવ્ર થાય છે એ વિભાવ રસ તીવ્ર થાય છે ત્યારે એ પોતે પોતાને તપાસે છે. એટલે કે જ્ઞાન જ્ઞાનને તપાસે છે. જ્ઞાતા પણ એ રહેવાને બદલે હર્ષોક થાય છે, હર્ષોકમાં હું પણ એ વેદાઈ જાય છે પોતાને, તો જ્ઞાનને તપાસે છે, ચાલતા જ્ઞાનને તપાસે છે. તો એ તપાસતા એને સ્પષ્ટ માલુમ પડે છે કે મારા જ્ઞાનમાં ખરેખર કાંઈ વધઘટ થઈ નથી, કાંઈ આવ્યું નથી, કાંઈ ગયું નથી. જો મારામાં કાંઈ આવ્યું ગયું નથી તો હર્ષ થવામાં મને કાંઈ મળ્યું નથી, શોક થવામાં મારામાંથી મેં કાંઈ ગુમાવ્યું નથી, કોઈ ચીજનો મને લાભ નથી, કોઈ ચીજનું મને નુકસાન નથી, મારામાંથી કાંઈ આવતું જાતું નથી. આ પોતાના જ્ઞાનને તપાસીને, જ્ઞાન પોતાને તપાસીને વારંવાર આ નિર્ણય કરે છે, વારંવાર આ તપાસે છે કે આ કેમ હરખશોક થાય છે. જ્યારે કાંઈ આવતું જતું નથી ત્યારે હરખશોક કેમ છે, એટલે એ રસ ઠંડો પડતો જાય છે. આ એક અભ્યાસ જ્યાં સુધી નિર્ણયની ભૂમિકામાં ન પહોંચે ત્યાં સુધી આ અભ્યાસ ખાસ ચાલે છે. હવે આમાં વિકલ્પ સાથે છે, આવા પ્રકારના અભ્યાસમાં વિકલ્પ છે ખરો, છતાં પણ આ કઈ વિકલ્પ કરવા માત્ર નથી એવો વિચાર નથી આ, પરંતુ ચાલતા પરિણામમાં પોતાના અનુભવને તપાસીને જણાયેલ ભિન્નતા છે ભિન્નતા શું જણાણી કે મારામાં કાંઈ એવું નથી, મારામાં કાંઈ એવું નથી. ચાલતા પરિણામમાં સ્પષ્ટ વાત છે, મારું જ્ઞાન જ્ઞાન જ છે. જ્ઞાનમાં એવું નથી કાંઈ, જ્ઞાનમાં કાંઈ ગયું નથી, જ્ઞાને ગુમાવ્યું નથી, જ્ઞાનને મળ્યું નથી. જ્ઞાનને એટલે મને એ પ્રકારે માત્ર વિકલ્પ નથી, પરંતુ ચાલતા પરિણામમાં પોતાના અનુભવને તપાસીને જણાયેલી, વિચારીને જણાયેલી નહીં પણ તપાસીને જણાયેલી ભિન્નતા છે. આ પ્રકારનો વારંવાર ભિન્નપણાનો અભ્યાસ થતા પોતાને ખ્યાલ આવે છે, શું વિશેષ ખ્યાલ આવે છે. વારંવારના અભ્યાસથી પોતાને વિશેષ ખ્યાલ આવે છે કે મિથ્યા બુદ્ધિ રૂપ અભ્યાસથી જે પર પ્રવેશ ભાવપણે અનુભવ થઈ રહ્યો છે તે જૂઠ છે, એનું જૂઠાપણું સમજાય છે. હરક્ષોપના પરિણામમાં પર પ્રવેશ પણ થાય છે, કાં તો ઉદય પ્રસંગમાં પોતાનો પ્રવેશ એને લાગે છે, કાં તો પોતામાં કોઈ પર પદાર્થનો એને પ્રવેશ અનુભવાય છે. ખાસ કરીને સ્વાદનો વિષય છે, સ્પર્શનો વિષય છે, શીત ઉષ્ણ વૃક્ષ સ્નિગ્ધ વગેરે, અને સ્વાદનો વિષય છે ખાટું ખારું તીખું ગયું પડવું, એમાં પર પ્રવેશ ભાવ વધારે અનુભવાય છે. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય તો ક્ષેત્રથી જ ભિન્ન છે, પણ અહીંયા વિશેષપણે સન્નિકર્ષથી પરિણામ ઉત્પન્ન થાય છે, એટલે પર પ્રવેશ ભાવનો અધ્યાસ થાય છે. હવે અધ્યાસમાં તો જ્યાં સુધી આ પ્રકારનો અંતર અભ્યાસ ભેદ જ્ઞાનનો નથી ત્યાં સુધી એ ખરેખર સાચું લાગે છે, મને ખરેખર કડવું લાગે છે, મને ખરેખર ઠંડુ લાગે છે. અહીંયા એને એનું જૂઠાપણું સમજાય છે, અને એ વિચારથી સમજાય છે નહીં પણ આ પ્રકારના અનુભવના અભ્યાસથી સમજાય છે. વિચારથી, ન્યાયથી, આગમથી, તર્કથી સમજાવવું એ બીજી વાત છે, અહીંયા અનુભવના અભ્યાસથી સમજાવવું એ તદ્દન જુદી વાત છે. વિચારથી સમજવામાં એ વિષય પરોક્ષ રહી જાય છે, અહીંયા પ્રયોગના અભ્યાસથી સમજાતા એ વિષય પરપ્રત્યક્ષ થઈ જાય છે. એક વાત પ્રત્યક્ષ થાય તેવી તે વાત પરોક્ષ રહે, એ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. એક અનુમાન જ્ઞાનનો વિષય થાય છે, એક અનુભવ જ્ઞાનનો વિષય થાય છે. એકમાં તે પ્રયોગ તે વિષય સંબંધીનો રસ ઉગ્ર નથી થતો અથવા ઊંડો નથી જતો, અહીંયા આ વિષય સંબંધી વેદ જ્ઞાનના વિષય સંબંધીનો રસ ઊંડે જાય છે, ઊંડો રસ ઉત્પન્ન થાય છે. પ્રત્યક્ષ અને પરોક્ષમાં રસનો બહુ મોટો ફરક છે. જે તે પ્રસંગ હોય તે પ્રસંગ પરોક્ષ હોય અને તે પ્રસંગ પ્રત્યક્ષ હોય ત્યારે રસનો મોટો ફરક પડે છે. અને રસ છે તે બળ છે, પરિણામનો શક્તિ છે, એ તો આપણે વિચારી ગયા. ત્યારે હજી બુદ્ધિપૂર્વક ના પ્રયોગે પણ આટલું સ્પષ્ટ થાય કે આ કલ્પના થાય છે, આ ખોટું છે. ખરેખર મારામાં કઈ આવતું નથી, મારામાં કઈ જતું નથી. જો ઠંડાપણું સારું હોત તો શિયાળામાં સારું લાગવું જોઈએ, જો ઉનાળાપણું સારું હોત તો ઉનાળામાં પણ સારું લાગવું જોઈએ. ઉનાળામાં ઠંડુ સારું લાગે છે, શિયાળામાં ઊંડું સારું લાગે છે, માટે આ સારું છે એમ નક્કી નથી થતું, એવો કોઈ નિશ્ચય નથી થતો. પણ એ જ્ઞાનમાં તે પ્રકારના જ્ઞેય ભાવોનો પ્રવેશ નહીં હોવા છતાં પ્રવેશ હોવાનો જૂઠો અનુભવ થાય છે, એને અધ્યાસ કહે છે, એનું નામ અધ્યાસ. લાડવો આત્મામાં આવી શકતો નથી એટલું તો નહીં, પણ આ લાડવાને ની ઘણા ગળપણને આત્મા વેદી પણ શકતો નથી, ખાય પણ શકતો નથી ને વેદી પણ શકતો નથી, માને છે અધ્યાસેથી. અને તેથી નહીં થઈ શકવા યોગ્ય કાર્યને થઈ શકે છે એમ માનતા આકુળતાની ઉત્પત્તિ થયા વિના રહેતી નથી. દુખાઈથી ઊભું થાય છે, ઉત્પન્ન થાય છે, મૂળ દુઃખ અહીંયા છે, દુઃખનું મૂળ જ અહીંયા છે.
ખરેખર શું થાય છે?
ખરેખર આત્માને જ્ઞાન થાય છે, પણ એનું ધ્યાન એનું લક્ષ્ય જ્ઞાન ઉપર નથી. આત્માને જ્ઞાન થાય એ સિવાય આત્મા બીજું કઈ કરી શકે નહીં. જ્ઞાનાત અન્યત કરોતિ કેમ, કેમ કરી શકે એમ કે છે. પરપ્રવેશ ભાવ તો અભ્યાસ છે, જૂઠો ભાવ છે, કલ્પના માત્ર છે. પણ એ કલ્પના માત્ર વિચારથી નથી સમજો અહીંયા, એને એ અનુભવને પકડીને સમજે છે. આ મોટી વાત છે, મોટો ફેર અહીંયા છે. વિકલ્પ સહિત વાત છે, છતાં પણ વિકલ્પ એકલો નથી, ચાલતો અનુભવ પણ છે, આમાં જ્ઞાન પણ છે, એકલો વિકલ્પ નથી. જ્યાં ચાલતા અનુભવ સિવાય એકલો વિકલ્પ હોય ત્યાં એ વિચાર જ્ઞાન ને બળ મળતું નથી, એટલે વિજ્ઞાન થતું નથી. અહીંયા બળ મળે છે. ફરીથી આ પ્રકારનો વારંવાર ભિન્નપણાનો અભ્યાસ થતા પોતાને ખ્યાલ આવે છે કે મિથ્યા બુદ્ધિરૂપ અધ્યાસથી જે પરપ્રવેશ ભાવપણે અનુભવ થઈ રહ્યો છે તેનું જૂઠાપણું સમજાય છે, ખ્યાલમાં આવે છે. આ તો વાત એને પેલો જે ખ્યાલ છે અને આ ખ્યાલ છે એમાં મોટો અંતર છે. પરપ્રવેશ ભાવ તે વિપરીત પ્રયોગરૂપ પરિણમન છે. હવે શું છે કે અહીંયા પ્રયોગની ચર્ચા ચાલે છે, તો પરપ્રવેશ ભાવ પણ એક પ્રયોગ છે, એ વિકલ્પ નથી. શું પરપ્રવેશ ભાવ છે એ પણ પ્રયોગ છે, એ કોઈ વિકલ્પ નથી. હવે શું છે કે દલીલ આવે છે કે હજી તો વિકલ્પ છે ને, અહીં તો હજી વિકલ્પથી સમજાય છે ને, પોતાને પરપ્રવેશ ભાવ છે ત્યાં એટલો વિકલ્પ છે કે ખરેખર અનુભવ કરે છે. ચર્ચાનો વિષય છે કે ઊંધા અનુભવની મીંઢવણી સવળા અનુભવ સાથે કરવી છે. વિકલ્પની મીંઢવણી નથી કરવી, વિચારની મીંઢવણી એ ચાલી ગયું મંથનના કાળમાં, એ તબક્કો પૂરો થયો. હવે અહીંયા ચાલતા અનુભવને મીંઢવવો છે કે આમાં સત્ય શું છે, અસત્ય શું છે. થોડું ધ્યાન રાખીને સમજવા જેવું છે, કેમ કે આ અનુભવ થી સમજવાનો વિષય છે. વિપરીત પ્રયોગ રૂપ એટલે શું છે કે આ જે ઊંધો પ્રયોગ કરે છે, પર પદાર્થમાં પ્રવેશ કરવાનો અનુભવ કરે છે, જાણે આત્મા પર પદાર્થમાં પ્રવેશ કરે છે અથવા પર પદાર્થ આત્મામાં પ્રવેશ કરે છે એવો એને અંદરમાં અનુભવ થાય છે. એ માત્ર વિચાર નથી, એનું પરિણામ જ છે, એક વિકલ્પ નથી. જેમ કે આ મીઠાઈ ગળી છે એ વિચાર છે, અને એના ગળપણનો અનુભવ, તો ગળી છે એ વિચારમાં ગળપણ લાગતું નથી, ભલે ગળપણ સમજાતું હોય, ગોળ ગળ્યો છે, સાકર ગળી છે, એનું ગળપણ સમજાય છે, અને એ જીભ ઉપર આવે ત્યારે એ ગળપણનો અનુભવ કરે છે, તો વિચારના અનુભવમાં તફાવત ખરો કે નહીં? પેલો વિચાર છે ને આ પ્રયોગ છે એમ કેમ છે. સાકર જયારે પોતે ગળપણનો સ્વાદ લે છે ત્યારે પ્રયોગાત્મક જ્ઞાન છે, ગળપણનો, અને માત્ર જ્યારે ગળપણનો વિચાર કરે છે કે સાકર ગળે છે ત્યારે વિચારાત્મક જ્ઞાન છે, એમ ગળપણનું જ્ઞાન વિચારાત્મક પણ થાય છે અને પ્રયોગાત્મક પણ થાય છે. હવે અહીંયા ચર્ચા પ્રયોગની ચાલે છે, શું વિચારની ચર્ચા આપણે આગળ પૂરી કરી આ પ્રકરણમાં. પરિણમન લાવવું છે ને, આ તો વિચાર કરીને રહી જવું નથી. બધા વિચાર નહીં ઠીક છે, બધી વાતો નવડા જેવી વાત છે એવું નથી, આ પરિણમન લાવવાની વાત છે. મીઠાઈ વાળાની દુકાન સામે ઉભા રહે ભૂખ લાગે ત્યારે, અને મીઠાઈ ની સુગંધ લે અને મીઠાઈ ના દર્શન કરે પેટ ભરીને, અને મીઠાઈ ના વખાણ કરે બહુ સારી બહુ સારી, ભૂખ કેટલી સંતોષાય. તો ખબર પડે છે કે ખાધા વિના પેટ નહીં ભરાય. એમ અહીંયા પરિણમન કર્યા વિના શાંતિ નહીં થાય અને અશાંતિ નહીં મટે. એટલો વિચાર વિકલ્પ ને વાતો કરવાથી કામ નથી થતું. ઘણા લોકો એ જાતનો વ્યંગ કરે છે ને, તમારે ત્યાં ભેગા છે ને આ જ્ઞાન ની વાતો કરે એટલે બસ જાણે ધર્મ થઈ ગયો. કેમ એમ જોવે છે કે ચાલતા જીવનની અંદર મેળ નથી જોતા, મોક્ષના ચાલતા જીવનની અંદર અથવા એની સાથેના જે પ્રસંગ પડે, ઉદય પ્રસંગ ઉભો થાય ત્યારે જયારે એને ખ્યાલ આવે છે કે ભાઈ આની વાતમાં વિચારમાં અને આના ચાલતા વ્યવહારમાં મેળ બિલકુલ મેળ નથી, ભલે અંતર હોય પણ કઈ મેળ વાળું તો હોવું જોઈએ. પૂર્ણતાનું જે હોય એટલે સાધક દશામાં અધુરાશ હોય શકે, પણ સીધું વિરુદ્ધતા હોય, સીધી જ વિરુદ્ધતા હોય અને કાંઈ મેળ ન હોય એ તો મેળ ખાતો નથી. એ વાતને સામાન્ય બુદ્ધિના મનુષ્યો પણ સમજી શકે છે અને એને લાગે છે કે આ બરાબર નથી થતું, જે ચાલે છે તે બરાબર નથી ચાલતું, એવો જે અભિપ્રાય ઉભો થાય છે એમાં કાંઈક તથ્ય રહેલું છે. સાવ તથ્યવિહીન વાત નથી, કેમ કે જાડી બુદ્ધિમાં એ વાત ખ્યાલમાં આવી જાય છે.
આત્માનો જે સ્વભાવ નથી, જે એનો સ્પર્શ એવો તો સ્પર્શ સ્વભાવ જ નથી, ત્યારે પોતે એવો અનુભવ કરે છે કે જાણે આખો કડવો હું આત્મા પોતે કડવો થઈ ગયો,
કડવો થઈ ગયો. કડવો રસ મારામાં પૂતગળનો જે કડવો રસ છે એ તો પૂતગળ પરિણામ છે, આત્મા એ મય થઈ ગયો એમ અનુભવ કરે છે,
મિથ્યા અનુભવ કરે
છે. ખરેખર આત્મા પ્રદેશોને અને એને સ્પર્શ સુદ્ધા થતો નથી, કેમ એક જળ છે એક ચૈતન્ય છે એવો અનુભવ કરે છે, એ વિપરીત પ્રયોગ છે એનો. તો જે વાત વિપરીત પ્રયોગ થી દ્રઢ થઈ હોય તે વિચાર માત્ર થી કેવી રીતે સુલતાશે? વિચારમાં ક્યાં એટલું બળ છે? જે વિપરીત પ્રયોગ થી ઊંધી થઈ ગયેલી વાત છે એ અવિપરીત પ્રયોગ થી સવળી કરવી રહી, બરાબર છે? સામાન્ય ડાઘ હોય તો પાણી થી ધોવાઈ જાય, પણ ડાક ખરેખરો પડ્યો હોય એને તો એને કાઢવા માટે એના પ્રકારના સોલ્યુશન કે એના પ્રકારના કેમિકલ્સ હોય તો નીકળે, નહીં તો નીકળે નહીં. એવા તીખા અમે પદાર્થો જોઈએ કે ન જોઈએ? એમ આ જીવને જે વિભાવ ઘર કરી ગયો છે જેને લઈને સંસાર રોગ છે, આ જીવને જન્મ મરણનો રોગ છે, જે વિભાવ રોગ ઘર કરી ગયો છે એની દવા પણ એને એના માટે એની અનુકૂળ દવા જોશે ને, સાધારણ દવાથી કેમ મળશે?
એની કરતા વિપરીત દ્રઢ પ્રયોગ છે.
વિપરીત વિપરીત ની સામે અવિપરીત, એટલે વિપરીત નો વિપરીત, પણ એથી બળવાન પ્રયોગ જોશે. જે થઈ રહ્યું છે એથી બળવાન પ્રયોગ જોશે. જો કે વિભાવ સ્વભાવનું બળ અનંત ગુણું છે પોતાની પાસે, એટલે એને એ બળ ક્યાંથી લાવવું એ ચિંતા કરવાની જરૂર નથી, એ તો છે પોતામાં, પણ કરી શકે છે કરવા ધારે તો. એટલે પરપ્રવેશ ભાવ છે તે વિપરીત પ્રયોગ રૂપ એક પરિણમન છે એવું અવલોકનથી સમજાય ત્યારે તે ભૂલ ટાળવાની સૂઝ, પ્રયોગથી આ ભૂલ ટળશે એવી સૂઝ આવે છે, ખ્યાલમાં આવે છે. નહી તો સંતોષ થશે કે શાસ્ત્ર વાંચે ને વાત સમજાઈ ગઈ એટલે મને જ્ઞાન થઈ ગયું, ભૂલ ક્યાં કરશે, સાંભળ્યું વાંચ્યું સમજમાં આવ્યું એટલે જ્ઞાન થયું એમ માનશે, એને ભૂલ ટાળવાની સૂઝ નહીં આવે. આમ ભૂલ ભૂલામણી થાય છે. ત્યારે ભૂલ ટાળવાની સૂઝ ખ્યાલમાં આવે છે, એટલે કે એનો અર્થ એ છે કે સુલટા પ્રયોગ ની રીતે સમજાય છે, આ ઉલટો પ્રયોગ છે, સુલટો પ્રયોગ આમ કરાય. એટલે આ વેદ જ્ઞાન છે એ પ્રયોગાત્મક કરવાનું છે, વિકલ્પાત્મક કરવાનું નથી. એ પરિસ્થિતિ એ પદ્ધતિ શરૂ નથી થઈ એટલે આપણે ત્યાં શું કરીએ છીએ, આપણે આ વેદ જ્ઞાન નો વિષય ખ્યાલમાં શાસ્ત્રથી ન સમજમાં આવે ત્યાં સુધી સમજવાની ગળ બેસાડીએ અને પછી એનો વિકલ્પ કરે, હું રાગ નહીં હું તો જ્ઞાન છું, હું તો રાગ નહીં હું તો જ્ઞાન છું, હું જ્ઞાન છું હું રાગ નથી, એવું કઈ ભેદ જ્ઞાન નથી, એવો વિકલ્પ તે ભેદ જ્ઞાન નથી. ખરેખર તો આ પરપ્રવેશ ભાવ, આ જે પરપ્રવેશ ભાવ છે તે જ જીવના સ્વસંવેદનને રોકનારો ભાવ છે. આ વિષય અનુભવ પ્રકાશમાં દીપચંદજીએ લીધો છે. આ વિષય જરા સૂક્ષ્મતાથી સમજવા જેવો છે કે પર પ્રવેશ ભાવમાં જીવ વેદક ભાવ છે, જીવમાં જે વેદવાનો પ્રકાર છે એનો મિસયુઝ છે, અસ્થાનમાં પ્રયોગ, મિસયુઝ એટલે અસ્થાનમાં પ્રયોગ છે. જેને વેદી શકતો નથી એને વેદવા માટે વેદનારો ભાવ ખેંચાય છે, વેદી શકતો નથી એટલે આકુલતા થાય છે, જ્ઞાનનો જ્ઞાનમાં વેદકનો પાછો જાણવાનો નહીં, બે ભાવ છે ને જાણવું ને વેદવું, એમાં અહીંયા વેદનનો દુરુપયોગ છે. જાણવામાં તો પર જણાય છે પણ વેદવામાં પર વેદાતો નથી. કાલ થોડું સ્પષ્ટીકરણ કર્યું છે એ વિષય ઉપર, જ્ઞાન નો આર્ટિકલ છે એમાં. શું કહે છે,
કલ્પના લઈ શકે
છે, કલ્પના પણ વેદન સંબંધીની કલ્પના. શું કે ખરેખર હું લાડવો ખાઉં છું, મને ખરેખર ગળ્યું લાગે છે, ગળ પણ જાણે કે મારામાં ઉતરી ગયું અને મને બહુ સારું લાગ્યું, જાણે જીભ દ્વારા ગળ પણ આત્મામાં ઉતર્યું અને એને બહુ સારું લાગ્યું, આ બિલકુલ અભ્યાસ છે ખોટો. ભૂતગળ ભૂતગળ રહ્યો છે, જીવનું જ્ઞાન જીવનું જ્ઞાન રહે છે, ભ્રમથી કલ્પના કરે છે કે મેં ગળપણને વીધ્યું, મેં ગળપણને ભોગ્યું, મેં ગળપણનો અનુભવ કર્યો, આવું જે વેદનપણું છે ખોટો, એ સ્વસંવેદન ને અનુભવ કરવા દેતો નથી. જ્ઞાન જ્ઞાન ને વેદે એવું જે સ્વસંવેદન, એ સ્વસંવેદન નો કોઈ પ્રતિબંધક ભાવ હોય તો આ પર પ્રવેશ ભાવ છે. વેદ જ્ઞાન ના અભ્યાસ થી પર પ્રવેશ ભાવ નો અભ્યાસ થાય, પર પ્રવેશ ભાવ નો અભાવ થાય, એટલે સ્વસંવેદન તો આપોઆપ અંદર રહેલું છે, એ આવિર્ભૂત થઈને અનુભવ ગોચર થઈ જાય છે. સ્વસંવેદન કર્તૃત્વ ભાવે કરવામાં આવતી ચીજ નથી, કેમ કે એનો સ્વભાવ છે. જો કે જ્ઞાન છે એ પોતાના વેદક ભાવનો ત્યાગ કરી શકતું જ નથી, પણ પર વેદનના અભ્યાસમાં અને એ લક્ષમાં પડેલા જીવને ત્યાં અંધારું થઈ જાય છે, જ્ઞાનના વેદનમાં અંધારું થઈ જાય છે, કેમ કે આખો એનો વેદક ભાવ ઊંધો થઈને પરિણમે છે, પરમાં રોકાઈને પરિણમે છે. પણ એમ અવલોકન કરે તો સમજાય એને. એટલે અહિયાં શું છે કે પર પ્રવેશ ભાવને પણ અવલોકનમાં લેવો, પર પ્રવેશ ભાવને પણ અવલોકનમાં લેવો, આ કેમ થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, એની સૂક્ષ્મતા પકડાશે. એની સૂક્ષ્મતા પકડાશે તો રસ તો અહીંયા તૂટી જશે, નહીં તો સામાન્ય રીતે પર વેદમાં તીવ્ર રસ થાય જ છે. જાણવામાં એટલો તીવ્ર રસ ન થાય, પણ વેદવામાં તો તીવ્ર રસ થાય જ થાય, પણ જો અવલોકનમાં આવે તો રસ ઠંડો પડે. રસ ઠંડો પડે તો જ્ઞાન ને જ્ઞાન નું વેદન શું ને પરનું વેદન શું, આ બે વચ્ચેનો તફાવત વેદન ના અનુભવ થી સમજવાનો પ્રસંગ પડે.
વર્તમાન ચાલતા પરિણમન,
હા ચાલતા પરિણમન માં જ વાત છે, નહીતર તો વિચાર નો વિષય થઈ જશે. એ તો આનો પાયાનો નિયમ છે કે વાત ચાલે છે ચાલતા પરિણમન ની, વ્યતીત થઈ ગયેલા પરિણામ ના વિચાર ની વાત અહીંયા ચાલતી નથી. અહીંયા આ વિશે થોડો સૂક્ષ્મ છે કે પોતાનો જે પર પ્રવેશ ભાવ છે એને અવલોકન થી સમજે, અને જ્ઞાન માં જ્ઞાન વેદન શું છે એનું અવલોકન કરવાનો પણ પ્રયત્ન કરે. કેમ કે આ પર પ્રવેશ ભાવ જ જીવના સ્વસંવેદન ને રોકનારો ભાવ છે. આ પ્રકારે ભેદ જ્ઞાન ના પ્રયોગ અભ્યાસ થી માલુમ પડે છે કે ખરેખર કોઈ પરગ્ને રાગાદી પ્રભાવ પણ એ પરગ્ને માં જાય છે, મારા ઉપર એટલે કે જ્ઞાન ઉપર કાંઈ પણ અસર પહોંચાડી શકતું નથી. જ્ઞાનમાં વિકૃતિ કોઈ લાવી ન શકે, કોઈ જ્ઞેય કે કોઈ વિભાવ જ્ઞાનમાં વિકૃતિ ન લાવી શકે. જ્ઞાન તો જ્ઞાન જ રહે હંમેશા, જ્ઞાન જ્ઞાન મટીને બીજું કઈ થઈ જાય એવું બને નહીં. જ્ઞેયનું પ્રતિબિંબ અવશ્ય જીલે, છતાં એ ઝીલનાર ભાવ તે જ્ઞાન જ છે, જ્ઞેય નથી. એટલું જ નહીં, એ ઝીલનાર ભાવ એ જ્ઞાનની સ્વચ્છતા ને જ્ઞાનનો ધર્મ હોવાથી એ વિકૃતિ પણ નથી. શું જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ તે જ્ઞાનની વિકૃતિ નથી, શું એ જ્ઞાનની આકૃતિ છે, વિકૃતિ નથી, એ જ્ઞેયાકાર જ્ઞાન છે. જ્ઞાન જ છે, એ જ્ઞાનની આકૃતિ છે, વિકૃતિ નથી, એ જ્ઞાકાર જ્ઞાન છે. તો એ જ્ઞાન જ છે, આકૃતિને મુખ્ય ન કરીએ તો એ જ્ઞાન જ છે. બસ જ્ઞાનમાં તો જ્ઞાન જ છે, જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે એમ કહેવા પાછળ આકૃતિને ગૌણ કરવી છે. ગુરુદેવનું વચન આવે છે, સમયસારમાં આવે છે, એ જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. બસો એક ઉત્તરમાં લે છે ને, જ્ઞાન જ જ્ઞેય છે, અન્ય જ્ઞેય તે એનું જ્ઞેય નથી. ખરેખર તો જ્ઞાન જ્ઞાન જ જ્ઞાનનું જ્ઞેય છે. એનો અર્થ કે અન્ય જ્ઞેય હોવા છતાં પણ અને જણાવવા છતાં પણ એટલું ગૌણ થઈ જાય છે કે મને જ્ઞેય નથી જણાતું, મને જ્ઞાન જણાય છે એમ કહેવું છે. તો ત્યાં જ્ઞાનની મુખ્યતા કરવી છે, નિરાકાર જ્ઞાનની ગૌણતા કરવી છે, અત્યંત ગૌણતા કરવી છે અને લક્ષ્યમાંથી દૂર કરી નાખવું છે. કેમ કે એની સાથે મારે કોઈ પ્રયોજન નથી, એની સાથે મારે કોઈ સંબંધ નથી, હું એનાથી અસંગ તત્વ છું. જ્ઞેયથી હું અસંગ તત્વ છું. જેને કોઈ ભેદી શકતું નથી, એને કોઈ ભેદી નથી શકતું, તોડી નથી શકતું, ઉલ્લંઘન નથી કરી શકતું. સમયસારના નિર્ગળા અધિકારમાં એક દ્રષ્ટાંત આવે છે કે વૈદ છે એ ઝેર ખાય તો પણ મરતો નથી, ઉલટાનો પોતાનો રોગ છે એને મટાડે છે. ઝેર ખાઈને શું કરે છે? રોગ મટાડે છે. પોઈઝનસ દવા લેવામાં આવે છે કે સમલમાંથી દવા બને છે ને, ઝેરમાંથી દવાઓ બને છે, સર્પના ઝેરમાંથી દવાઓ બને છે. તો ઝેરમાં તો મારવાની શક્તિ છે પણ એકાંતે નથી, એ વાત એકાંતે નથી. જીવાડવાની પણ શક્તિ છે, ઝેર ઝેર ને મારે. જેને ઝેર ચડ્યું હોય એ ઝેર ને ઝેર મારે તો એ ઝેર ઝેર ને જીવાડે તો આને જીવાડે છે, મારતું નથી છે કે. એમ કર્મના ઉદયમાં સામાન્યપણે નવો કર્મ બંધ કરવાની નિમિત્તત્વ ધર્મ રહેલો છે, ઉપાદાન નહીં. મિથ્યાત્મનો ઉદય થાય, મિથ્યાત્વ પ્રકૃતિનો તો મિથ્યાત્વ થાય જ. શું પ્રકૃતિ એવી છે કે જેના ઉદયમાં અવિના ભાવે સમય દર્શન હોવાનો ભાવ થાય જ તે, એટલે ઉપશમના કાળમાં સમ્યક દર્શન થાય છે, ઉદયના કાળમાં ન થાય. સમ્યક દર્શન તે દર્શનની કર્મ પ્રકૃતિનો, મિથ્યાત્વ કર્મ પ્રકૃતિનો અનુદય પરિણામ છે. ઉદય પરિણામ નથી, ઉદય ભાવ નથી, અનુદય ભાવ છે. ઉદય ભાવમાં નથી જતું સમ્યક દર્શન, ઉપશમ ભાવમાં જાય છે. તો ત્યાં એમ લીધું છે કે ભાઈ સમ્યક દ્રષ્ટિને તો દર્શન નો ઉપયોગ, પણ ચારિત્ર મોહને લઈને નવો બંધ થાય કે ન થાય? કર્મના ઉદયમાં કર્મ પ્રકૃતિમાં નવો બંધ કરવાનો ધર્મ છે ખરો, પણ કોને? કે જેને એની ભિન્નતાનું જ્ઞાન ન હોય તેને. જે એનાથી ભિન્ન રહે છે અથવા જે હેય બુદ્ધિ એ વર્તે છે ત્યાં, એને કર્મના ઉદયની કર્મ બંધ કરવાની શક્તિને હણી નાખી છે. જેમ ઝેરને મારવાની શક્તિને હણી નાખી છે, એમ કર્મના ઉદયને નવો બંધ કરવાની શક્તિને એને હણી નાખી નાખી. એવી વાત લીધી છે, તો શૈલી કેવી લીધી છે. એમ જ્ઞાનને કોઈ વિકૃત કરી શકતું નથી એમ લેવું છે. વેદ જ્ઞાનના પ્રયોગ અભ્યાસથી, એટલે કે પોતાના જ્ઞાનને વારંવાર રીતે તપાસવાથી પોતાને માલુમ પડે છે. માલુમ પડે છે એટલે અનુભવ જ્ઞાનથી સમજાય છે કે ખરેખર કોઈ પર્ગને અને કોઈ રાગાદી ભાવ પણ મારા ઉપર ન જ્ઞાન ઉપર કાંઈ પણ અસર પહોંચાડી શકતું નથી. જ્ઞાન નિર્લેપ રહે છે એમ કેમ છે? જ્ઞાન સદાય નિર્લેપ રહે છે, લેપાતું નથી. મેં અનંત કાળથી પરપદાર્થનો અનુભવ કર્યો હોવાનું માન્યું છે. અનેક જાતના પરપદાર્થને મેં અનુભવ કર્યો છે એમ માન્યું છે. અનંત કાળથી અનંત પદાર્થોનો મેં અનુભવ કર્યો હોવાનું માન્યું છે તે અસત્ય છે. કોઈ પદાર્થનો અનુભવ થયો નથી આ આત્માને. જણાયા છે સાકળ ગળી છે એમ આત્માએ જાણ્યું છે. આત્મા ગળ્યો થયો નથી ક્યારે, જ્ઞાન ગળ્યું થયું નથી ક્યારે, થઈ શકતું પણ નથી. પ્રયોગની શરૂઆતમાં આ રીતે નક્કી થાય છે, પ્રયોગ થયા નક્કી થાય છે. નારકીમાં તીવ્ર ઠંડીના ક્ષેત્રો છે, તીવ્ર ગરમીના ક્ષેત્રો છે. ત્યાં ગરમીનો એક કણ અહીંયા આવે તો હજારો માઇલમાં બધું સાફ થઈ જાય, મરી જાય, પ્રાણીઓ મરી જાય, ત્રિજો ને મનુષ્યો ના પ્રાણ ન રહી શકે. એક કણીઓ આવે તો 10-10 હજાર માઇલમાં બધું ખલાસ થઈ જાય. ત્યાં જે આત્માઓ રહ્યા છે એના આત્માનું જ્ઞાન જરાય ઉષ્ણ નથી થતું. તો દુઃખી થાય છે એ મને ગરમી લાગે છે એનું દુઃખ છે. ગુરુદેવના પ્રવચનમાં વાત આવતી છે ત્યાં નારકીમાં દુઃખ શાનું છે? મારો આ ઉદય છે એનું દુઃખ છે. દુઃખ કોને થાય છે? જેને ઉદય મારો ભાસે છે એને, એનો ઉદય છે જ નહીં, જ્ઞાન તો જાણે છે. ત્યાં જ રહેલા સમ્યક દ્રષ્ટિઓ સુખી છે, દુઃખનો અનુભવ નથી કરતા, સુખનો અનુભવ કરે છે.
મને નથી,
મને નથી, આ મને જણાય છે જરૂર પણ મને નથી, મને સ્પર્શી શકતો નથી. અનુભવ કરે છે, મને સ્પર્શી શકતું નથી. આ ઠંડી, આ ગરમી, આ દુર્ગંધ મને સ્પર્શી શકતા નથી. હું નિર્લેપ રહું છું. ગરમીની ઉષ્ણતા જણાય, દાજો છો એમ ન જણાય. ગરમીમાં જાડે એવી ઉષ્ણતા છે, તીવ્ર ઉષ્ણતા છે એમ જણાય, પણ જ્ઞાન બળતું નથી, જ્ઞાન દાજતું નથી, જ્ઞાનને ડાઘ ડાજ નો પડતો નથી, કે જ્ઞાનની રાખ થતી નથી. ડાજ પડે ને જ્ઞાનને, ગરમીનો કઈ ડાઘ પડી જાય કે જ્ઞાનની રાખ થાય? જ્ઞાન બળીને શું થાય? જ્ઞાનને કઈ થાય એમ નહીં. એવું કોઈ અનંત સામર્થવંત તત્વ છે જ્ઞાન તત્વ આત્મા, એને કઈ થઈ શકતું નથી. અનંત 33 સાગર એટલે કેટલા અબજો ના અબજો વર્ષ એવા ક્ષેત્રમાં એ આત્મા રહે એવો ને એવો રહે. એના સામર્થ્યમાંથી અને એના પ્રદેશમાંથી ક્યાંય પણ એને નુકસાન થાય, કાંઈ પણ થઈ જાય એ વસ્તુ સ્થિતિ નથી, બની શકતું નથી. એવો અખંડ અભેદ અછેદ અભેદ કિલ્લો છે. ભેદી શકાય નહીં, છેદી શકાય નહીં. મેં અનંત કાળથી પરપદાર્થનો અનુભવ કર્યો હોવાનું માન્યું છે તે અસત્ય છે. અનંત કાળથી રાગાદી ભાવોની અસર તળે અનેક વિવિધ વિકારી ભાવ પણ મને અનુભવ કરીને, એટલે હું પણ અનુભવ કરીને ગાઢ રસવાળા વિકારી પરિણામ વચ્ચે રહેવા છતાં પણ મારું જ્ઞાન સ્વરૂપ સદાય નિર્લેપ જ રહેલું છે. આ નિર્લેપતા એને સમજાય છે. જ્યારે પોતાના જ્ઞાન તત્વને તપાસે છે ત્યારે એને સમજાય છે કે ભૂતકાળમાં ગડબડ ઘણી થઈ ગઈ, ઘણો રસ લીધો, પરપદાર્થ સંબંધીનો તીવ્રમાં તીવ્ર રસ ઘૂંટ્યો, તીવ્રમાં તીવ્ર રસ લીધો, છતાં જ્ઞાન જ્ઞાન જ રહ્યું છે, જ્ઞાન કોરે કોરું રહ્યું છે, જ્ઞાનમાં કઈ ભૂલી શકી નથી. કલ્પના ઘણી થઈ, વેદ્યું ઘણો ખોટો, ઘણો તીવ્ર લીધો, તો પણ જ્ઞાન જ્ઞાન રૂપે રહ્યું છે. આ વસ્તુની સુંદરતા છે. તો પણ મારું જ્ઞાન સ્વરૂપ સદાય જ્ઞાન સ્વરૂપ જ રહેલું છે, નિર્લેપ જ રહેલું છે. જો મોક્ષાર્થી જીવ ખાસ પ્રકારની પાત્રતામાં વર્તતો હોય અને સ્વહિતમાં ઉત્સાહિત વિધિથી વર્તતા કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે ઉપયોગમાં જ્ઞાનની વ્યાપકતાને અવલોકતો હોય તો પોતે જ્ઞાન માત્રપણે ભિન્ન ભાષીમાં થાય છે, પોતાની ભિન્નતા એને ભાસવામાં આવે છે. પહેલા એને જુદાય ભાષે છે. પર પદાર્થ જણાતા પર પદાર્થની સાથે જે ભળી જતો હતો એ વ્યાપ્તિને જોતા એને એમ લાગ્યું કે નહીં, હું જુદો મારું જ્ઞાન તત્વ ક્યાંય ભળતું નથી, ક્યાંય વ્યાપતું નથી અને મારા જ્ઞાન ઉપર કોઈની અસર આવતી નથી. આ રીતે જ્ઞાન માત્રપણે અભ્યાસ વૃદ્ધિગત થવાથી જ્ઞાન માત્રમાં જ્ઞાન વેદનનું ભાસણ થાય છે. શું છે કે જે પરપ્રવેશ ભાવને લઈને જ્ઞાનમાં જ્ઞાન વેદન છે એ પકડાતું નહોતું એને, કે જ્ઞાન વેદન શું ચીજ છે. સુકૃતનું વેદન, શીતુષ્ણનું વેદન, ગળપણ કે કડવાપણાનું વેદન એ તો સમજાય છે, પણ જ્ઞાન વેદન શું આ જ નહોતું સમજાતું. એને પોતાને ભિન્નપણાને જે જ્ઞાન માત્રપણે પોતે જુદો રહે છે એવું જે ભાસનું થાય છે ત્યારે એવા ભિન્નપણાના વારંવારના ભાષીમાનપણાને લીધે એને પોતાને જ્ઞાન માત્રમાં જ્ઞાન વેદનનું ભાસણ થાય છે, કે જ્ઞાનમાં જ્ઞાન વેદન રહેલું છે. વેદન કદી એ પરોક્ષ હોતું નથી. શું અહીંથી નવી દિશા ખુલી જાય છે, જ્યાં પોતાની નિર્લેપતાને તપાસતા તપાસતા એને ભિન્નતા ભાસવા લાગી અને જેમ જેમ ભાષણ સ્પષ્ટ થતું જાય છે તેમ તેમ દર્શન મોહની શક્તિ ઘટતી જાય છે, જ્ઞાન નિર્મળ થતું જાય છે અને એને પોતાને જ્ઞાન માત્રમાં જ્ઞાન વેદનનું ભાસણ થાય છે. વેદન કદી પણ પરોક્ષ હોતું નથી, બાકી બધું પરોક્ષ. મતિ શ્રુતમાં બધો વિષય પરોક્ષ, એક વેદનના વિષયને પરોક્ષ નથી કહેવાતો, એને પ્રત્યક્ષ કહેવાય છે. કેમ કે પરોક્ષ કહેવામાં અને પ્રત્યક્ષ કહેવામાં એ ફરક છે કે વચમાં કોઈ ઇન્દ્રિય આદિ પર પદાર્થનું નિમિત્ત માધ્યમ તરીકે હોય ત્યારે તે જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવાય છે, અને એવી કોઈ પણ વચમાં પર પદાર્થની નિમિત્તપણાની કોઈ મધ્યસ્થતા ન હોય અને સીધું જ્ઞાન કામ કરે ત્યારે એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. ત્યારે જ્ઞાન જ્ઞાનને વેદે એમાં વચ્ચે કોની જરૂર છે? જ્ઞાન જ્ઞાનને વેદે એમાં વચ્ચે કોઈની જરૂર નથી, એટલા માટે પ્રત્યક્ષ છે. વેદન કદી એ પરોક્ષ હોતું નથી, અથવા જ્ઞાન વેદનથી પોતે પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ છે અને અત્યંત પ્રત્યક્ષ છે એવું સહજ સ્વરૂપે છે એવું પોતાનું મૂળ સ્વરૂપનું ભાવ ભાષણ સ્વસન્મુખતાના સહજ પુરુષાર્થને ઉત્પન્ન કરે છે. આથી અહીંયા ભાવ ભાષણ થયું ત્યાં નિર્ણય થયો, અહીંયા નિર્ણય થયો. એટલે નિર્ણયની અંદર પ્રત્યક્ષ ઉદ્દેશનો વિષય આવી ગયો, પોતાની ભિન્નતા, પોતાની વેદનતા વેદકતા, પોતાની વ્યાપકતા અને પોતાની પ્રત્યક્ષતા, આ બધો એની અંદર સ્પષ્ટ થઈ ગયો. કે જ્ઞાન સ્વરૂપે કરીને ભિન્ન રહે છે, ક્યાંય વ્યાપતું નથી, પોતાના વેદન યુક્ત જ છે, એના વેદનને છોડાવી શકાતું નથી અને એ પ્રત્યક્ષ છે. અને પોતે નામ લક્ષણમાં એનું જે લક્ષણ પ્રત્યક્ષ છે, એનાથી લક્ષમાં રહેલી અનંત પ્રત્યક્ષતા જે છે એ પણ એનો ભાવ પણ એને ભાસી જાય છે. અહીંયા એને પોતાના સ્વરૂપ પ્રત્યક્ષતાનો ભાવ ભાષણ થી આ વિષયમાં તો જે પ્રત્યક્ષતાના વચનો આવે છે એ બહુ થોડી વાર જોરદાર આવે છે. શ્રીમદજી નું એક વચન છે, અત્યંત પ્રત્યક્ષ છે એમ કરી અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં આવે છે. આ પ્રત્યક્ષતાનો બોલ છે, સ્વસંવેદનમાં તો પ્રગટપણું છે. જ્ઞાનને જ્ઞાનનું વેદન પ્રગટ અનુભવ ગોચર છે, તો આત્મા અત્યંત પ્રગટ છે. જણાતો નથી, જણાતો નથી, જણાતો નથી એ વાત કેમ આવે છે? આ તો અત્યંત પ્રગટ ચીજ છે એમાં હયાતી લીધી, પ્રગટ છે એમાં પ્રત્યક્ષપણું લીધું છે, અને પ્રત્યક્ષપણું છે એની સાબિતી સ્વસંવેદન લઈ લીધું છે. એમ ત્રણ બોલ માં આખે વાત લઈ લીધું. અત્યંત પ્રત્યક્ષ સહજ સ્વરૂપે છે એવું પોતાનું મૂળ સ્વરૂપનું ભાવ ભાષણ સ્વસન્મુખતાના સહજ પુરુષાર્થને ઉત્પન્ન કરે છે. અહીંથી પુરુષાર્થની દિશા બદલાડી, પુરુષાર્થની જે દિશા પરસન્મુખ હતી એ અહીંયા જ્યાં પ્રત્યક્ષ ભાવ ભાષણ થયો ત્યારે એને રાગથી ખસીને નામ લક્ષણને મુખ્ય કરીને નામ ઉપર આવીને એને પ્રત્યક્ષતા જોઈ. એટલે પ્રત્યક્ષ થયો અને પ્રત્યક્ષ એમ લાગ્યું કે સીધો પુરુષાર્થનો ઉછાળો આવ્યા વિના રહેતો નથી. એવો એક સ્વસંતાનો પુરુષાર્થ અહીંથી ઉત્પન્ન થઈ વૃદ્ધિગત થઈ અને સમ્યક દર્શનને પ્રગટ કરશે એ વાત અહીંથી લેવી છે. હા, એ સ્વાનુભવ છે અને એ જન્મ મરણના નાશનું કારણ છે. મુખ્ય કારણ એ છે, પરિભ્રમણના નાશનું કારણ સ્વાનુભવ છે.
જય વિદ્યા દિગંબર જય જય જય.